પુરુષોત્તમદાસજી મહારાજ આપણા જય મહારાજના શિષ્ય, બહુ જ ઊંચી અવસ્થા ગુરુ મહારાજના સાનિધ્યમાં એમણે પ્રાપ્ત કરી, અને એટલે સુધી એક સિદ્ધ યોગી જીવન જીવે એવું જીવન જીવ્યા, પણ મહારાજના સાનિધ્યમાં એમને આટલી ઊંચી અવસ્થા મહારાજે પ્રાપ્ત કરાવી હતી. અને એ પુરુષોત્તમદાસજી મહારાજ પછેગામની અંદર જે સમાધિસ્થ થઈને જીવિત સમાધિસ્થ લઈને બિરાજેલા, એમાં એમણે પોતે જે અનુભૂતિ કરી, પ્રતીતિ થઈ એમને, એનું સરસ દર્શન આ પદમાં, આ સ્થિતિમાં, આ અવસ્થામાં વર્ણન કર્યું આ ભજનની અંદર. જેને પુરુષોત્તમ પદ પ્રાપ્ત કર્યું, પુરુષોત્તમ પદ મારે દ્રઢ આસન કી, દ્રઢ એટલે મજબૂત શક્તિશાળી આસન, બેસીએ ને હથપથ થઈએ ને ખંજવાળીએ ને પગ ઊંચા નીચા કરીએ, એવું સ્થિર, એમાં બેસી ગયા એટલે પછી ત્યાંથી હાલવાનું મન ના થાય, ઉભા થવાની ઈચ્છા, બેસી ગયા એટલે બેસી ગયા. તે પુરુષોત્તમ પદ, કયું પદ? ઉત્તમમાં ઉત્તમ પદ, પુરુષા ઉત્તમ, પુરુષોત્તમ. અને એ પદ એટલે પોતાના સ્વસ્વરૂપની સ્થિતિની પૂરેપૂરી અનુભૂતિનું પદ કહેવાય. એ આત્મધન, એ આત્મધન, એ ઊંચામાં ઊંચી સ્થિતિ અવસ્થા, બધા જ માનવોમાં ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવી, એનું નામ પુરુષો ઉત્તમ. એ પદ, એ સ્થિતિ અવસ્થાની અંદર પુરુષોત્તમદાસજી મહારાજે પોતાની સ્થિતિ પ્રાપ્ત કરીને એમાં શાંત થઈને એક આસને બેસી ગયા. એક આસને બેસવું એ રમત વાત નથી, એને આસન સિદ્ધિ પણ કહેવાય. જ્યારે પણ એક આસન ઉપર બેસી જાય, એમાંથી ધીરે 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 એવો અભ્યાસ થાય કે આસન સિદ્ધ, એમ પુરુષોત્તમદાસજી મહારાજ પણ આસન સિદ્ધ થયા. દ્રઢ આસન કીધું પુરુષોત્તમ પદ, ઉત્તમ સ્થિતિની અંદર, ઉત્તમ અવસ્થાની અંદર એમણે જે કંઈ મેળવ્યું, જે કંઈ અનુભૂતિ કરી ગુરુ મહારાજના સાનિધ્યમાં, એમના ઉપદેશ, એમણે જે કંઈ દાન આપ્યા, આત્મદાન, આત્મદાન કહેવાય, આત્માની અનુભૂતિ, આત્માની ઓળખનું દાન કરાવ્યું, તો પુરુષોત્તમદાસજી કહે છે ગુરુએ ઉપદેશ આપ્યો, ઘણી બધી વાતો કરી, ઉપદેશમાં તું સોહંગ બ્રહ્મ કહ્યું, તું સામાન્ય નથી, તું જીવ નથી, તું આ શરીર નથી, તો અહમ તે જ હું છું, સહ અહમ. પણ એ સોહમ ભાવ જે છે એમાં કોઈ અહંકારની વાત નથી, માત્ર સ્વસ્વરૂપને જ ઓળખવા માટે, એનો પરિચય આપવા માટે જ તો અહમ, તો અહમ કહ્યું. બાકી એમને માણસ હું 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 કરે ને, પેલી જૂની મોટર હોય ને પહાડ ચડવાનું હોય અને હું 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 કરતા હફી જાય, એના જેવી દે. એટલે અહીંયા હું એ અર્થમાં હું નથી કે જ્યાં અહંકારની ને પોષણ મળે, પણ હું એટલે આ શરીર નહીં, સ્થૂલ શરીર હું નહીં, એટલે જ કહ્યું ને ભૂલ સૂક્ષ્મ કારણ રે તે તો નહીં હું માર, આ સ્થૂલે મારું નથી, સૂક્ષ્મ પણ હું નથી અને કારણ સ્વરૂપ છે, કારણ શરીર પણ હું નથી, હું એ ત્રણેયથી પર છું. ત્રિગુણાતીત, ત્રણ ગુણોથી પર, ત્રણ અવસ્થાથી પર. એટલે કહ્યું સ્થૂલ જ્યાં દેખાય છે તે, સૂક્ષ્મ એટલે અંદરની ચેતના છે તે, અને કારણ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધનું કારણ છે જન્મ લેવાનું. તો કે છે હું પ્રારબ્ધ પણ નથી, આ શરીર પણ નથી, અનંતની સૂક્ષ્મ ચેતના પણ નથી, હું તો પરબ્રહ્મ છું. પુરુષોત્તમ પદ મારે દ્રઢ આસન, ક્યારે પોતાનું પોતે રે, જે પોતાનું છે, નિજ સ્વરૂપ છે. પદ પ્રીછી લીધું એ આત્મપદને, એ આત્મસ્થિતિ આત્મ અનુભૂતિને આપણે પૂરેપૂરી ઓળખી લીધી. હું આત્મા છું, હું સ્થૂલ નથી, હું મરણ ધર્મ નથી, હું જન્મ્યો નથી, તો મારે મરણ ક્યાંથી હોય? જે જન્મે છે એને મરણ છે, હું જન્મ્યો જ નથી. શરીર ગર્ભની અંદર નાડ દ્વારા બધું પોષણ મળે અને બધું તંત્ર એ બાળકનું શરીર એ નાળ દ્વારા એને પોષણ મળે, પ્રાણ મળે, રસ મળે, અન્ન મળે, એનાથી શરીર તૈયાર. પણ જ્યારે એ ગર્ભમાંથી બહાર આવે ત્યારે બિલકુલ શૂન્ય અવસ્થા હોય, એને પાણી એ કરીને થપથપામાં આવે ત્યાર પછી એની એનો પ્રાણ શરૂ થાય, શ્વાસોશ્વાસ, અને એ શરૂ થાય એટલે હૃદય શરૂ થાય એટલે એની નાડીઓ શરૂ થાય, અને નાડીઓ શરૂ થાય એટલે એ પહોંચે લોહી મગજમાં, એટલે મગજ શરૂ થઈ જાય. આ એનું વિજ્ઞાન. તો એ પ્રાણ જન્મ્યા પછી શરૂ થાય, જ્યાં સુધી એનો આધાર એની નાળ છે, નાળ છેદન એને થપથપ આવ્યા પછી નાળ છેદન કરવામાં આવે. ચાલુ નહી, બરાબર છે? એટલે એ પ્રાણ ત્યાર પછી શરૂ થાય અને પછી એને માના શરીરથી અને ગર્ભથી અલગ કરવામાં આવે. તો એ જે પ્રાણ જે છે એ પ્રાણ દ્વારા શરૂ થતો આખો જીવનનો તંતુ, એને કહ્યું સ્થૂલ શરીર છે, કારણ શરીર છે અને સૂક્ષ્મ છે. પણ એ પ્રાણ દ્વારા જ શરીર ચાલે છે. પણ જયારે જન્મ્યો ત્યારે પ્રાણ નહોતો, એને પ્રાણ તો પછીથી અંદર પ્રવેશ કર્યો. એટલે જન્મ્યું કોણ? શરીર. મરવાનું કોને છે? હું જન્મ્યો નથી, મારે મરવાનું. આ ભાવ સતત બની ગયો, એને ઉત્તમ પદ કહેવામાં આવ્યું. ઉત્તમ પદ એટલે પોતાની સૂક્ષ્મ ચેતના આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ. અને હું આત્મા છું, હું શરીર નથી, એનું નામ છે પુરુષોત્તમ પદ. અને એ છે પોતાનું પોતે, મારું મેં મારું પોતાનું જે અવસ્થા સ્થિતિ છે એ મેં ઓળખી લીધી. પદ આપી છે પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ, તે આ પોતે પોતામાં ભળી રહ્યું એટલે આ મન શરીર અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણે છે, સમજે છે, જુએ છે ત્યાં સુધી ભટકી આવતું હોય, જાણે અજાણે પણ ત્યાં સુધી ભટકવા નીકળતું હોય છે મન. બધાને લઈને મન એટલું જાય, ઇન્દ્રિયો જાય, આંતરમન જાય, શરીર પણ જાય, ક્રિયાઓ પણ, વ્યવહાર પણ બધું જાય. પણ એ શરીર મન અને ઇન્દ્રિયોના વ્યવહારથી બહાર નીકળી જાય અને જે ઇન્દ્રિયો અને શરીરના સુખ છે એ સુખ સાચા નથી, એ સુખ મારા નથી, એ બીજાના. એટલે એ સુખ અને શરીર હું નથી, શરીર ભોગવે છે બીજા સુખો, હું તો મારું પોતાનું સુખ ભોગવવા વાળો છું. એટલે પોતે પોતાની અંદર પોતાના સ્વરૂપની અંદર ભળી જાય, પછી મન ઇન્દ્રિયો શરીર અને બહાર મૂકી નાખે, અંદર પહેરવાનું નથી તમારે. મારા ઘરની બહાર રહેવું હોય તો અંદર તમારે નથી આવવાનું. એમ શરીર મન અને ઇન્દ્રિયોને બહાર રાખી અને પોતાના આત્મ સ્વરૂપમાં પેસી જાય ત્યારે પોતે પોતામાં ભળી રહ્યા. ત્યાં મનનું કશું ન ચાલે, ઇન્દ્રિયોનું કઈ ન ચાલે, શરીરનું કઈ ન ચાલે. ભલે છો ખરા, પણ તમારે ચૂપ રહેવાનું, કશું જ કરવાનું નહીં. જેમ ઘરમાં નણંદ ને સાસુ બરાબર મજબૂત હોય, એટલી બહાર થી આવેલી હોય, બસ બેસ અહીં, કશું કરવા નથી, કશું બોલવા નથી, જીવતે જીવતા મરદાની માં. એનાથી બિચારી ના કશું બોલાય, પાર્કે ઘેર થી આવી હોય, અહીં બધા અજાણ્યા હોય, બેસ ચૂપ થઈ બેસ. એમ આત્માનો હુકમ થાય એટલે શરીરને પણ ચૂપ થઈ બેસ બેસ. ઇન્દ્રિયો પણ કઈ હાલી ચાલી, કઈ જવાનું નથી. મનીરામને પણ કઈક તમારે બે કઈ જવાનું નથી. એમ પોતે પોતામાં ભળી ગયા. અને એ રીતે ખૂબ જ અભ્યાસ કરીને મનને સ્થિર કરી દેવાનું, એને ક્યાંય નહીં ભટકવા જવા દેવાનું નહીં. મન ભટકવા ના જાય તો ઇન્દ્રિયો ક્યાંથી જવાની. અને પેલા બહુ જે કોઈ સંતે કહ્યું છે અનુભવથી, મન જાય તો જાને દો, મત જાને દો શરીર. મન ભલે ભટકવા જાય, શરીર ન જવા દો. બિના ચડાય કામ થી કૈસે લગે ગો થી, ધનુષ ઉપર બાણ ના ચડાવીએ, બાણ વાગે કોઈને નથી વાગવાનું. એમ મન જાય તો જવા દો, પણ મનને ધનુષ ઉપર નહીં ચડવા દેવાનું. અને મેં તો પાછું આવીને પડે, ક્યાં જવાનું? એ છે પોતે પોતાનું પોતે રે પદ પ્રીછી. મનને સહેજ પણ વેગ આપવાનો નહીં, આત્મા તરીકે મનને સહેજે સંગાથ આપવાનો નહીં. ઇન્દ્રિયો મનને સંગાથ આપે છે અને મન ઇન્દ્રિયોને સાથ આપે છે. લહેર કરો, ઇન્દ્રિયોના સુખ ભોગવો, પણ આત્મા બધાને કંઈક નથી જવાનું, કે સાથ જ નહીં આપવાનો, શું કરશે? એમાં રસ જ ના લે. ગમે વસ્તુ પડી હોય, ગમતી ભાવતી, પણ મને રસ ના લે તો શું થાય? તમને કોઈ પણ ચીજ વસ્તુ સહેજ પણ સુખ નહીં આપે, કેમ કે મન એની સાથે ને. ત્રણ બાબતો સાથે થાય, સાથ આપે ને તો જ સુખ દુઃખની અનુભૂતિ થાય. એક મન, શરીર અને ત્રીજો સમય, વ્યવહાર. મન શરીર અને સમયનો વ્યવહાર, આ ત્રણ સંગાત આપે તો જ કર્મ થાય. ગમે તે બે ચાલુ હોય, પણ એક 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 સાથ સકા ના હાલે તો કશું ના થાય. મન ને શરીર તૈયાર હોય, પણ સમય ના હોય તો મારે તો સમજ નહીં, હું શું કરું? સમય હોય, શરીર સારું હોય, પણ મન ના પાડતું, મન નથી ગમતું. મન અને સમય સાથ આપતા હોય, પણ શરીર માદું હોય, શું કરું? ભાઈ શરીર સારું નથી, શું કરું? સમય છે, મનની મન પણ થયું છે, પણ શરીર માદું. એમ ત્રણ ભેગા ન થાય ત્યાં સુધી માણસ કોઈ પણ કર્મ કરી શકે. સુખ દુઃખની અનુભૂતિ પણ ત્રણે હોય ત્યારે સાથે, પણ એ ત્રણેથી પર થઈને બસ પોતાનું પોતે પદ પ્રીછી. એ ત્રણેને સાથે સાથ ના આપે, જેમ પેલા એકબીજાને સાથ ના આપે, આત્મા સાધન આપે છે. મન ને નિરસ બનાવી દો આત્મા, બિલકુલ નિરસ કે છે શું આમાં. આની અંદર ક્ષણિક સુખો છે, ખાધું તો આટલું, સૂંઘ્યું તો આટલું છે, પછી એટલે જે ઇન્દ્રિયોના ક્ષણિક સુખો છે એ ક્ષણભંગુરતા છે, એની અંદર વાસ્તવિકતા નથી, શાશ્વત નથી. એ સુખ ની અનુભૂતિ કર્યા પછી પાછળ તરત દુઃખ ઉભું જ છે, અડીને ઉભું છે. જેમ જૂના ઘર હતા, વંઢા એકબીજાના જોડે જોડે, એમ જીવનની અંદર સુખ દુઃખ ના વંઢા હૈયારા છે. આ દિવાલ તોડે એટલે પેલી બાજુ સુખ દુઃખ શરૂ થઈ જાય. એટલે આ જે દેહ સુખ છે, શરીર સુખ છે, એની પાછળ તરત જ દુઃખ ઉગેલું. સુખ પૂરું થયું નથી ત્યાં ત્યાં દુઃખની તરત શરૂઆત થઈ જાય. એટલે એ પ્રકારની જે સમજ છે એને બિલકુલ સ્થિર કરીને કે આ દુઃખ, આ સુખ વાસ્તવિક સાચું સુખ નથી, નાશવંત સુખ છે, ક્ષણિક સુખ છે, એવો સંપૂર્ણ વિચાર કરીને એના તરફ નિરસ થઈ જાઓ. જો નિરસ થઈ ગયા, મન એકલું દોડાદોડ કરશે, પણ આપણે પોતે નિર્ણય કરીને બેઠા એને પણ પાછો પડવું. મત જાણે દો શરીર એમ, પોત્યાનું પોતે રે પદ પ્રીછું, પોતે પોતાની અંદર દ્રઢ આસન, મજબૂત, સહેજ પણ ડગે નહીં, કોઈ પ્રલોભનથી નહીં, કોઈ સુખની લાલચથી પણ નહીં, કોઈ પણ વિષય વસ્તુની વાસનાની લાલચથી પણ નહીં, ત્યાંથી હટે જ નહીં, ડગે નહીં, એનું નામ દ્રઢ આસન, સ્થિરતા, એકાગ્રતા અને પોતાના સ્વસ્વરૂપની એકાગ્રતા. પુરુષોત્તમ દાસજી મહારાજે આટલું બધું ગુરુ મહારાજ પાસેથી મેળવ્યું, આટલી દ્રઢતા, આટલી સ્થિરતા, આટલી મનની એકાગ્રતા, એનું નામ છે પોતાનું પોતે પદ પ્રીછી લીધું, ગુરુએ ઉપદેશ આપ્યો. ગુરુ મહારાજે જે કે ઉપદેશ આપ્યો એ આખો સંદેશો, એ આખો જ અંદરનો સાર અહીંયા ગાડી આ પદમાં આપી દીધો. કહો ગુરુ મહારાજના શ્રીમુખની વાણી પુરુષોત્તમ દાસ મહારાજે ઝીલી અને પુરુષોત્તમ દાસ મહારાજે આ પદ દ્વારા છે કે આપણા સુધી પહોંચાડી આટલા 150 વર્ષ. એ સંતોનો આપણી ઉપર કેટલો બધો ઉપકાર, કેટલા બધા આપણે એમના રણી કે આ બધું સાંભળવાનું ક્યાં મળવાનું, આ સત્સંગ કે સંસ્થા. અને કોણ જગાડત, ઊંઘતા છીએ સંસારની અંદર, કોણ જાગૃત કરત, સદગુરુ મહારાજ જળ જાગ્રત કર્યું, મારા મેલ મટ્યા રામ રતન નો મંત્ર. ગઈકાલે જોયું ને, જાગ્રત કર્યા કોણે, જાગ્રત કર્યા ગુરુ મહારાજે જાગ્રત કર્યા, એમ હરિદાસ મહારાજ બોલ્યા. આજે પુરુષોત્તમ દાસ મહારાજ એ જ વાત કરે, બધા સંતો એ જય મહારાજ પાસેથી ઘણું બધું મેળવ્યું છે, ઘણું બધું મેળવ્યું છે, અને એ અનુભવ, એ સત્સંગ આપણા જીવનને પણ સાત્વિક બનાવે, સંયમશીલ બનાવે અને સાચા માર્ગે આપણને લઈ જાય, ખોટા માર્ગથી દૂર રાખે, એ સંદેશો આપણને મળે. ગુરુ મહારાજની શ્રીમુખની વાણી બધા માધ્યમ બન્યા બધા સંતો, અને મળ્યું આપણને, કેવો આનંદ થાય, કેવો આનંદ કરાવે છે આ સત્સંગ, કે કેવી સમજણ જીવનની, જીવનની સાચી સમજણ આપે છે આ સંતોના શબ્દો, ગુરુ મહારાજનો ઉપદેશ, કે જે એનાથી આજ સુધી આપણે અજાણ્યા રહ્યા, ઘરમાં કોઠાર ભર્યા હતા છતાંય ભૂખે મર્યા. મહારાજનો આટલો આટલો ઉપદેશ, આટલી બધું સારો મોટો સત્સંગ, છતાંય ભૂખ્યા, કોકને ઘેર જઈએ તમે ભૂખ્યા છે કંઈક આપશો, તું જાણ ત્યાં કઈક અમારા ઘરમાં તો નથી કશું, તમે આપશો કઈક, સત્સંગની ભૂખ છે. એવા દાડા વિતાવ્યા આપણે, આટલું સરસ જમણ આપણા ઘરમાં, આટલી સરસ વાનગીઓ ગુરુ મહારાજે પીસીને મૂકેલી, છતાંય કહીએ કે બસ હવે એ સત્સંગનો રસ, એ ભક્તિનો રસ આપણે માણીએ, ગુરુ મહારાજના શ્રીમુખના એ ઉપદેશને જીલીએ, આપણા જીવનને આપણા જન્મને સાર્થક કરીએ. જય મહારાજ.